अवश्यमहं विधिना सलेखनाम करिष्यामि इति भावना परिणतो अनागतम अपि पालयदिदं शीलम्। मरणना समये अवश्य शास्त्रोक्त विधि थी समाधि मरण करीश। ए रीते भावना रूप परिणति करीने मरण काल आववा पहला ज आ संलेखना व्रत पाळवू अर्थात अंगीकार करवो जोईए। એનું મરણ પૂરું ન થાય એની પહેલા પહેલા જાગ્રત અવસ્થા હોય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ પોતે સમાધિ મરણની ભાવના કરે છે। ટીકા: હું મરણ સમયે અવશ્ય જ વિધિપૂર્વક, વિધિ એટલે શાસ્ત્રમાં જે એના છે સમાધિ મરણના પાઠો, એ વિધિપૂર્વક સમાધિ મરણ કરીશ। એવી ભાવના સહિત શ્રાવક જે પ્રાપ્ત થયેલ નથી એવા શીલ એટલે સ્વભાવને પ્રાપ્ત કરી લે છે। ખરેખર શ્રાવક તો પંચમ ગુણ સ્થાનથી ભાવ શ્રાવકની જે વ્યાખ્યા છે એ સમ્યક દ્રષ્ટિને બે કષાયના અભાવપૂર્વક પંચમ ગુણ સ્થાન આવે ત્યારે તેને શ્રાવક કહેવાય, એને ભાવ શ્રાવક કહેવાય। બાકી જનરલ જૈન કહેવાય, શ્રાવક કહેવાય, એ જનરલ જે જૈન ધર્મમાં શ્રદ્ધાળુ હોય અને એને પણ શ્રાવક કહેવામાં ઉપચારથી કહેવામાં આવે છે। ભાવાર્થ: શ્રાવકે આ વાતનો વિચાર સદૈવ એટલે હંમેશા કરવો જોઈએ કે હું મારા મરણ વખતે અવશ્ય જ સલેખના કરીશ। એને એ પ્રકારે ભાવના આવે છે કે જ્યારે મારું મરણ સમય આવશે ત્યારે સમાધિ મરણ હું કરીશ અને ક્રમે ક્રમે હું ત્યાગ કરીશ, એમ કે મારી ઈચ્છાઓના વિષયોનો અને ઈચ્છા રોકવા માટે, અને એક સાથે પણ કોઈ વખતે કોઈને થાય છે। કારણ કે મરણ વખતે પ્રાયઃ ઘણું કરીને મનુષ્યોના પરિણામ બહુ દુઃખી થઈ જાય છે છેલ્લે છેલ્લે મરણ, કેમ કે મરણ કોઈને ગમતું નથી। જીવવું ગમે છે પણ મરવું કોઈને ગમતું નથી। જીવ માત્રની વાત છે, આ એ મનુષ્યની મુખ્યતા છે। મનુષ્યોના પરિણામ બહુ દુઃખી થઈ જાય છે મરણ વખતે, તથા કુટુંબીજનો અને ધન આદિથી મમત ભાવ છૂટતો નથી। કુટુંબ પ્રત્યેનો મમતા ભાવ છૂટે નહીં અને કા ધન આદિ વગેરે વગેરે બધા પદાર્થો લઈ લેવા પર પદાર્થ, એના પ્રત્યેનો મમત ભાવ એને છૂટતો નથી। અને એ મમત ભાવ છોડવા માટે એને આ પ્રકારે સમાધિ મરણના વિચારો કરવા જોઈએ। જેણે મમત ભાવ છોડી દીધો તેણે સલેખના કરી। સલેખના એટલે સમાધિ મરણની વ્યાખ્યા કહે છે કે જેને મમતા છૂટી ગઈ દેહ પ્રત્યે, કુટુંબ પ્રત્યે અને સંયોગ પ્રત્યે, તદ્દન મમત ભાવ છૂટી ગયો અને નિર્મમત ભાવ પ્રગટ થયો, વિતરાગ દશા વૈરાગ ભાવ, એ જ ખરેખર સલેખના નિશ્ચયથી તો એને કહેવાય। પણ જેને મમત ભાવ ન છૂટ્યો હોય અને અજ્ઞાની હોય એને પણ મમત છોડવાનો પ્રયત્ન કરવો તો એને દુઃખ ઓછું થશે, કેમ કે દુઃખ મમતાનું છે। જેટલી તીવ્ર મમતા છે ને એટલું જીવને દુઃખ થાય છે, એટલે મમત્વ ભાવ તો છોડવા જેવો જ છે। એ મમત્વ કશાય જ અનંત સંસારનું કારણ જીવને છે। એટલે જેને મમત્વ ભાવ છોડી દીધો તેણે સલેખના કરી, એટલે જેને મમત્વનો ત્યાગ કર્યો, નિર્મમત ભાવ પ્રગટ કર્યા સમ્યક દ્રષ્ટિ, એને ખરેખર સલેખના સમાધિ મરણ તો એને જ હોય છે। મમત્વ ભાવ છૂટી જવાથી પાપનો બંધ થતો નથી તથા નરકાદી ગતિનો બંધ થતો નથી, તેથી મરણ વખતે જરૂર જ સલેખના કરવાના પરિણામ રાખવા જોઈએ। ગાથા 177: મરણે અવશ્યમ ભાવિની કસાય સલેખના તનુ કરણ માત્રે રાગાદિમ અંતરેણ વ્યાપ્રિયમાણસ્ય ન આત્મઘાતો અસ્તિ। અનિવાર્ય: અવશ્ય થવાવાળું મરણ તો અવશ્ય આવવાનું જ છે, એમાં કોઈ એમાંથી છટકી શકે નહીં કે મારે મરવું નથી એમ કોઈ વિચાર કરે તો એ મરણ તો કોઈને છોડવાનું નથી। આયુષનો બંધ જેટલો લઈને આવ્યો છે સ્થિતિ, એ સ્થિતિ પૂરી થતા ફટ દેહને આત્મા જુદા પડી જવાના, અવશ્ય થવા વાળું મરણ થતા કશાય સલેખનાના કરસ કરવા માત્રના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષે એટલે કશાયો ઘટાડો આક્રસ એટલે ઘટાડવાનો એ માત્રના વ્યાપારમાં એનો પ્રયત્ન કરવો જોઈએ. કશાયો એકદમ ઘટે, જેમ કે સમાધિ મરણ વખતે જેની સાથે આખી જિંદગીમાં અબોલા થયા હોય તો એની માફી માગવી જોઈએ. એ જીવ હાજર ન હોય તો એ સંદેશો મારો કહેજો કે હું એની ક્ષમા માગું છું. જેની હારે કોઈ પણ જાતનું મન દુઃખ થયું હોય એ ક્ષમાપના પણ એ પ્રમાણે કરે છે કે એને કઈ શલ્ય લઈને નથી જવું, હવે કોઈ શલ્ય નથી જવું. કોઈ ભાગીદારોની હારે મન દુઃખ થયું હોય, કોઈ માણસોની હારે, કોઈ સાધર્મી ભાઈઓની હારે, કોઈ સ્ત્રી હારે, સ્ત્રીને પુરુષ હારે, ભાઈ હારે, બેન હારે, સાસુ હારે, સાસરા હારે, કોઈ પણ વ્યક્તિ માત્ર કોઈની હારે એને મન દુઃખ થયું હોય તો એને અંદરથી પોતે એની માફી માગવી જોઈએ. અથવા તો કોઈએ એનું ખોટું કામ કર્યું હોય તો એને અંદરમાંથી એને ક્ષમા આપવી જોઈએ કે હું તને મારી મેળે ક્ષમા આપું છું. એવી રીતે કઈ પણ શૈલ્ય લઈને જવા જેવું નથી. મારું ફલાણે આનું આમ કરી નાખ્યું છે, વિરોધભાવ છોડી દેવો, કશાય ભાવને છોડવા જેવો છે. પ્રવર્તમાન પુરુષને કશાય સંલેખનાના ક્રસ કરવા માત્રના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવોના અભાવમાં આત્મઘાત નથી. એને આત્મઘાત થતો નથી, કેમ કે એને રાગનો અભાવ થયો છે અને દેહ પ્રત્યે એને મમતા છોડી દીધી છે, એટલે આત્મઘાત થવાનો પણ એને કોઈ વિચાર આવતો નથી. નહીતર ઘણા જીવોને દુઃખ આવી પડે છે ત્યારે આત્મઘાત કરીને મરણ કરે છે, તો એ મરણ તો ખરાબ ચીજ છે, એ નીચી ગતિમાં જીવ ચાલ્યો જાય છે, એટલે આત્મઘાતના વિચારો કરવા જેવા નથી. અવશ્ય થનાર જે મરણ છે તેમાં કશાયનો ત્યાગ કરતા રાગદ્વેષ વિના પ્રાણ ત્યાગ કરનાર જે પુરુષ છે તેને આત્મઘાત થઈ શકતો નથી, કેમ કે ખરેખર મમત્વની ઉત્પત્તિ થવી એ નિશ્ચયથી આત્મઘાત છે. અને બીજો આત્મઘાત કોઈ સર્ગેને મરી જાય દાખલા તરીકે, એને પણ આત્મઘાત કહેવાય, પણ નિશ્ચયથી આત્મઘાત તો આ અંદરના પરિણામ છે. આત્મઘાત એટલે આત્માના ચૈતન્ય પ્રાણ જેમાં હણાઈ જાય એવા મમત્વ ભાવને મોહ ભાવ ઉદ્ભવ થાય એ જ ખરેખર ઘાત છે. અને ઓલામાં પણ એને તીવ્ર કશાય હોય તો જ ઓલું કામ કરવાનો વિચાર આવે છે, એને પણ આત્મઘાત કહેવામાં આવે છે. ભાવાર્થ, સંલેખના કરનાર પુરુષની ઈચ્છા એવી નથી કે હું જબરજસ્તીથી મરણ કરું. જુઓ શું કહે છે કે ઘણા જીવો હઠ પ્રયોગ કરીને સમાધિ મરણ સંલેખના વ્રત ધારણ કરી લે છે કે હું મરણ પર્યંત પાણીનું ટીપું નહીં પીઉં. હવે કઈ એને ધર્મના સંસ્કાર નથી, એને સમ્યક દર્શન નથી, વેદ જ્ઞાન શું એ કઈ ખબર નથી, અને એમાં વાંચ્યું હોય, સાંભળ્યું હોય કે કોકનું જોયું હોય તો મારે સમાધિ મરણ કરવું છે. શું સમાધિ મરણ એ કઈ ખબર ન હોય, સમજી ગયા? દેખાય હઠ એવા એ ઘણા કરે છે, સમજી ગયા? બધું સંસારમાં અજ્ઞાન ભાવમાં શું ન થાય, અજ્ઞાન ભાવમાં બધું થાય, સમજી ગયા? અજ્ઞાન ભાવમાં બધા પ્રકારો ભજી જાય. પછી તો એ છોડ્યું છોડાય નહીં, પાડ્યું પાડાય નહીં, એવી એની સ્થિતિ. દુઃખી દુઃખીના દારિયા, એ એક આત્મા જાણે ને પરમાત્મા જાણે. જો એ વ્રત ધારણ કર્યા પછી જો એ આહાર લઈને પાણી પીએ તો સંસારમાં લોકો મારી ટીકા કરશે અને મારો માન ભંગ થશે અને સહન થઈ શકતું ન હોય. એટલે જલ્દી ક્યારે જલ્દી મારું આયુષ પૂરું થાય, આયુષ પૂરું થાય એવી જ ભાવનામાં એ ચાલ્યા જાય. એક સાધુ એ પ્રમાણે સલેખના વ્રત ધારણ કર્યું તો એને સમાધિ મરણ કરવા માટેનું, સમજ્યા? એને શબ્દો એવો છે, હમણાં બોલ્યો તો શબ્દ અનશન વ્રત ધારણ કરી લે તો છેવટે 18 દિવસ સુધી એનું મરણ ન થયું અને પરિણામમાં બગાડો થઈ ગયો. પણ થાય શું, સમાજમાં પોતે સાધુ કહેવાતો હતો, હવે
આ
તો સહજ ધંધો છે, આ કઈ હટનો પ્રયોગ કે બીજાને બતાવવા માટે છે, અને ઈ કઈ એનું ફળ આવે, એમાં કઈ સંસારી જીવનું સર્ટિફિકેટ કામ ના આવે કે આ જ્ઞાની છે, નાને તો સમાધિમાન થઈ ગયું ને પછી ભેગા થયેલો વિચાર કરવો. જો આ વિચારમાં મોપ હોય તો નો વિચાર કરવો, પણ જો આનો વિચાર થાય નો જ વિચાર. શ્રીમદજીએ જયારે સમાધિમાનનો ટાઈમ આવ્યો ને ત્યારે એને છેલ્લે એમ કહ્યું હતું કે મનસુખ માતાજીનું ધ્યાન રાખજે, પેલા છેલ્લે એમ કહ્યું. પછી એમ કહ્યું કે હવે કોઈ મને બોલાવશો નહીં, હું મારામાં સમાવું છું. હવે એ વખતે એની દેહની એવી સ્થિતિ હતી કે ઘડકો ઉપડે, સમજી ગયા, અવાજ આજુબાજુ વાળા બે ત્રણ રૂમમાં સંભળાય એ પ્રકારે દેહની સ્થિતિ થઈ ગઈ. પણ એ તો એનામાં હતા, એ તો એનામાં હતા. આ જે નીકળે છે એ તો પૂતગલની પર્યાય છે, એને જીવની પર્યાયની એને શું સંબંધ થશે. પણ અજ્ઞાની જીવોને એ ખબર ન પડે, અજ્ઞાની જીવોને જ્ઞાનીની સ્થિતિ શું છે એ જાણી શકે નહીં. અજ્ઞાની જ્ઞાનને ઓળખી શકે જ નહીં. પોતાના પરિણામ હું પણ જોવાનું તો બંધ કર, એમ સર્વજ્ઞ ભગવાનનો આદેશ છે. તો હવે પરદેહની સામે જોવાથી શું આત્માને લાભ છે? આ જે 154 જગ્યાએ તારો ઉપયોગ ક્યાંય તો જાણવા રોકમાં, અરે તારા પરિણામને તપાસવામાં રોકામાં, તારો દ્રેય સ્વભાવ પરમાત્મા એને જોવા જાતું, બસ છેલ્લી વાત છે. તમને જમના બેન મળ્યું છે ક્યારે કે આત્માનું જેટલું અવલંબન આવે એટલો રાગ છૂટે, રાગ છૂટે એટલો નિમિત્તો છૂટી જાય સહજ, આવી એક સ્થિતિ છે. આત્મઘાતી કોણ છે તે હવે બતાવે છે. યોગી કસાય અવિષ્ટમ અવિષ્ટઃ કુંભક જલ ધૂમકેતુ વિષશસ્ત્રેહી વ્યપરોપયતિ પ્રાણાન તશ શ્યાત સત્યમ આત્મવધઃ. નિશ્ચયથી ક્રોધાદિ કષાયોથી ઘેરાયેલો જે પુરુષ એટલે આત્મા, શ્વાસ નિરોધ એકદમ ખાડો ખોદી અને કે આપણે એમાં બેસી જવું ને શ્વાસનો નિરોધ કરી દઉં છું, બિલકુલ શ્વાસ જ લેવો નથી, એમ કરીને આત્મઘાત કરે છે. કોઈ વખતે જળની અંદર પોતે પાણીમાં ડૂબીને મરે છે, કોઈ અગ્નિનું સ્નાન કરીને મરે છે, અને કોઈ ઝેર ખાઈ જાય એ પ્રાણ છોડી દે છે, કોઈ શસ્ત્રથી આમ તરવારથી માથું ઉડાડી દે છે પોતાના, કોઈ પિસ્તોલથી પોતાને અહીંયા ગોળી છોડી દે છે. ઘણા મુંબઈમાં પણ આવા કેસ થાય છે, બહુ ઘેરાયેલો હોય સહન થાય નહીં એ થઈ જાય. તો પોતાના પ્રાણને પૃથક કરે છે તેને આત્મઘાત ખરેખર થાય છે. ટીકા. જે જીવ ક્રોધાદી કષાય સંયુક્ત થયો થકો, શ્વાસ રોકીને જળથી અગ્નિથી વિષથી કે હથિયાર વગેરેથી પોતાના પ્રાણનો વિયોગ કરે છે તેને સદા આપઘાતનો દોષ લાગે છે. એ આપઘાત કહે, પોતે પોતાની મેળે મરણ કરે એને આત્મઘાત. એ તો જો કે એનું આયુષ્ય જ એ પ્રકારે સમયે જવાનું હતું, સમજી ગયા. અને ઓલું તો એ વખતે એનું નિમિત્ત પણ નિશ્ચય હતું. પૂર્વે જ્યારે એને આયુષ્ય બાંધ્યું હોય ને ત્યારે એના મરણનો ટાઈમ પણ નક્કી અને મરણનું બાહ્ય નિમિત્ત પણ નક્કી હોય. જે દ્રવ્યે જે ક્ષેત્રે જે કાળે જે વિધાનથી જ્યાં જેનું જન્મ અને મરણ થવાનું હોય ત્યાં થાય થાય ને થાય જ છે ક્રમબદ્ધ પર્યાય. બીજો કોઈ એ વખતે એને જે બનવાનું હોય ને એ વખતે એને અનુકૂળ વિચારો એને આવવા માંડે કે હું ઝેર આજે ઘોળીને પી જાઉં, કેમ કે એને જે આયુષ બાંધ્યું છે ને ત્યારે એ પ્રકારનું આયુષ બંધાણું છે. અને એ આયુષ બંધમાં એ ઝેરનો કટોરો પીને મરશે એ પણ નિશ્ચિત હતું, એ કોઈ અકસ્માત નથી થયો, થવા યોગ જ બધું થઈ રહ્યું છે, સમજી ગયા. પણ એમ કહેવાય કે ભાઈ આ ઝેર પીને મરી ગયો, ગોળીઓ ખાધી અને આ એને સવાર ઉઠ્યો તો એ ઉઠ્યો જ નહીં, મરણ થઈ ગયું, સમજી ગયા. એટલે ખરેખર તો શું છે કે આ બધું અજ્ઞાનનું કારણ છે. ખરેખર જીવ અજ્ઞાન છોડવા જેવું છે. આ બધું જે થાય છે એ અજ્ઞાનથી થાય છે. આ દુઃખનું એક મૂળિયું હોય તો એ માત્ર અજ્ઞાન છે. એ અજ્ઞાનનો ત્યાગ એને જ્ઞાનની પ્રાપ્તિ કરે તો જ અજ્ઞાનનો ત્યાગ થઈ શકે છે. આવા મારા ને તમારા આત્માએ આવો આપઘાત અનંત વાર કર્યો છે. મારા ને તમારા આત્માઓએ આપઘાત કર્યો છે. પાણીમાં ડૂબીને, શસ્ત્રથી, ઝેર ખાઈને, પિસ્તોલ ખાઈને, આ કઈ આપણે જોઈએ છીએ એ કઈ નવું છે એમ નથી. આ તો અનાદિકાળથી થઈ રહ્યું છે. આપણે પણ એ ધંધો કર્યો છે, સમજી કે આપણે બીજાની વાત નહીં કરવાની. આપણે પણ પૂર્વે અજ્ઞાનથી અનંત અનંત કાળમાં અનંત વાર આપઘાતો કર્યા છે, સમજી ગયા. પણ એ બધું ફળ અજ્ઞાનનું છે. હવે જો એ અજ્ઞાન છૂટે તો બધો રસ્તો સાચો એને મળી જાય, કોઈ દી એને આપઘાત કરવાનો વિચાર જ ના આવે, સમજી ગયા. એને જેમ જેમ એ તત્વનો અભ્યાસ કરતો જાય, ઘણી વાર તત્વનો અભ્યાસ કરતો જાય અને ઘણી વાર તત્વનો અભ્યાસ કરતા સામે પુણ્યનો ઉદય હોય તો અનુકૂળ સંયોગ દેખાય, અને કોઈને તત્વનો અભ્યાસ કરતા કરતા પૂર્વના પાપનો ઉદય હોય તો લક્ષ્મી પણ ચાલી જાય, સમજી ગયા, નોકરી એ છૂટી જાય. પણ એ તો પૂર્વનું કારણ છે, વર્તમાન તત્વ અભ્યાસ કરે છે માટે પ્રતિકૂળ સંયોગ આવી ગયા એમ નથી, સમજી ગયા. પણ એ પ્રતિકૂળ સંયોગ ભલે ગમે એટલે આવે પણ તત્વ અભ્યાસ છેડ્યો હોય તો એને આકુરતા ઓછી થાય. બીજાની ગણતરી અપેક્ષા એ સમજે છે કે આ તો સંયોગનો વિયોગ થવાનો એનો સ્વકાર હતો અને જાય છે, લક્ષ્મી જાય છે, કુટુંબમાંથી કોઈનું મરણ થાય છે, આ બધું જવાનો એનો કાળ હતો, એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનું હતું, એ થઈ રહ્યું છે. મારામાંથી શું ઘટી ગયું, મારું શું ગયું, મારામાંથી જ્ઞાનનો કટકો કઈ છૂટો પડીને બહાર ગયો જાય તો જાય છે, એ મારું હતું જ નહીં, અને એના કારણે એના કારણે ઢગલા થયા હતા ને એના કારણે આવીને દોડી જાય. વાવાઝોડું થયું, વાવાઝોડું થાય કે દૂરનો ઢગલો આવ્યો હોય ત્યાંથી ઉડાડીને બહાર મૂકી દે, એમ લક્ષ્મી આ દૂરનો ઢગલો અહીં આવ્યો વાવાઝોડાથી, અને પછી વાવાઝોડું આવે એનો પાપનો ઉદય આવે તો એ પરમાણુ બીજા ઠેકાણે ઢગલો થાય. એમાં મારું હું ગયું, આવે તો મને હું ફાયદો ને જાય તો મને હું નુકસાન, એમ તત્વ અભ્યાસ જ શરણ છે જીવને. બસ જે આ ગુરુદેવે વાત કરી છે એ તો જેમ જેમ તત્વનો વિચાર કરીએ છીએ તેમ તેમ એમ લાગે છે કે અનંતો ઉપકારણે કર્યો. એ ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ એ બે પ્રકાર શ્રીમદજીએ વર્ણન કર્યું છે. તો ઉપદેશ બોધમાં કશાયની મંદતા થાય છે. ઉપદેશ બોધ એવી વાત છે કે એને કશાયની મંદતા થાય, અને સિદ્ધાંત બોધ એવો છે કશાયનો અભાવ થાય. પણ એ જે સિદ્ધાંત બોધ એ ચેડ્યો હોય એને સેજે કશાયની મંદતા તો આવે જ, એના પરિણામમાં કુળપ મધ્યસ્થતા એ બધું સેજે આવે. જો એ તત્વ અભ્યાસ એ ચડ્યો હોય અને એના પરિણામમાં ઘણી તીવ્રતા હોય તો સિદ્ધાંત બોધનું પરિણમન નહીં થાય. સિદ્ધાંત બોધ ને ઉપદેશ બોધી હારે હારે થાય. ઉપદેશ બોધી વ્યવહાર છે, સિદ્ધાંત બોધી નિશ્ચય છે. પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું પ્રતિપાદન કરનાર એને સિદ્ધાંત બોધ કહેવાય, અને પદાર્થનું જેવું સ્વરૂપ છે એવો અભ્યાસ કરનારને એને પરિણામમાં કુણપ આવ્યા વગર રહેતી જ નથી. મારી વિરુદ્ધ કેટલું વાતાવરણ હું કરે છે એને ખબર હોય તો પણ પ્રેમથી આવકાર આપે, એને આંખમાં લાલ ખો ન થાય, આવો આવો બેસો, સમજી. એને ખબર છે છતાં કોણ મારું નુકસાન કરી શકે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, માત્ર એ પોતાના પરિણામ બગાડે છે, મારી તો સ્થિતિ જે થવાની હશે તે થશે, સમજીએ. એટલી બધી તો એને અંદરમાં ઉદારતા હોય છે, દુશ્મન પ્રત્યે પણ ઉદાર હોય છે, જે પોતાનું હિત કરનાર હોય એના પ્રત્યે પણ અજ્ઞાનતાથી કરે છે, એને કઈ ખબર નથી બિચારાને, એને નુકસાન કરે છે. મને તો કોઈ નુકસાન કરનાર કોઈ જન્મો નથી, કેમ કે કોઈ કોઈનું નુકસાન કરે એ તો છેદ કરી શકાતું જ નથી, સમજી ગયા. એમ જાણીને એટલે કહેવાનો મારો આશય છે કે સિદ્ધાંત બોધમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, મોહ પાયો છે. તો એ સિદ્ધાંત બોધ જેને ગયો ઉતર્યો પછી મને કોણ નુકસાન કરનાર છે? એટલે ઉપદેશ બોધ એટલે કશાયની મૂળતા એ તો સિદ્ધાંત બોધની સાથે સાથે એને વણાયેલી હોય છે. હવે સિદ્ધાંત બોધ તત્વ અભ્યાસ કરતો હોય અને એટલા ખોટા કાળા કામ કરતો હોય તો સિદ્ધાંત બોધ એને અડ્યો નથી, તો માત્ર એ વાચા જ્ઞાનમાં છે, સમજી ગયા. આ વિષય વાણીનો નથી, પંડિતાઈનો નથી, પણ અંદરનું પરિણમન એનું એ પ્રકારે તથા પ્રકારે થાય છે. આમ મોટી મોટી વાતો કરે અને ગમે એની હારે છેતરપિંડના ધંધા કરે, હડાળ ખોટું બોલવા માંડે, સમજી ગયા. એ કઈ સિદ્ધાંત બોધની હારે એનો મેળ નથી નિશ્ચયની હારે વ્યવહારનો, એને બાકી એમાં કઈ કઈ છે નહીં. એમાં એના આત્માને મોટું નુકસાન તો આત્માને છેતરે જ, પોતાને છેતરે જ, પોતે છેતરે જ. અર્થ જે જીવ ક્રોધાદિ કષાય સંયુક્ત થયો થકો શ્વાસ રોકીને વા જળથી અગ્નિથી વિષથી કે અત્યાર વિગે થયા ભાવાર્થ ક્રોધમાન માયાલોભ ઇત્યાદિ કષાયોની તીવ્રતાથી જે પોતાના પ્રાણનો ઘાત કરવો તેને જ આત્મઘાત મરણ કહે છે. વિશેષ સલેખના ધર્મ સમાધિ મરણ વિધિ ગ્રસ્ત અને મુનિ બેઉને છે. આ જે શાસ્ત્રોમાં જે સલેખનાની વિધિ છે ને એ ખરેખર સમ્યક દ્રષ્ટિ માટે જ શાસ્ત્રોનું છે, કેમ કે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એ સમ્યક દ્રષ્ટિનો હોય. મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય પણ નથી અને વ્યવહાર પણ નથી, છતાં એને પોતાના શાંતિ માટે થઈને એ પ્રયોગ કરે, પણ ખરેખર તો એમાં શું થાય છે પછી એમાં કરતા બુદ્ધિનો દોષ લાગી જાય છે. આ વાત એવી છે ઊંડી કે વિચારવા જેવી જરા છે. સલેખના ધર્મ સમાધિ મરણ વિધિ ગ્રસ્ત અને મુનિ બેઉને છે. સલેખના અથવા સંન્યાસ મરણનો એક જ અર્થ છે, સંન્યાસ એટલે ત્યાગ, સમ્યક પ્રકારે ત્યાગ, ફળગ્રહણપૂર્વક ત્યાગ. માટે બાર વ્રતો પછી, જો બાર વ્રત આવ્યા ને, એ શ્રાવકના બાર વ્રતો હોય છે. દેશ વ્રતને બાર વ્રત કહેવાય, એટલે મહાવ્રત કહેવાય. બાર વ્રતો પછી સલેખનાનું વર્ણન કર્યું છે, બાર વ્રતનું વર્ણન કર્યું અને પછી સલેખનાનું વ્રત શાસ્ત્રમાં વર્ણન છે. આ સલેખના વ્રતની ઉત્કૃષ્ટ મર્યાદા 12 વર્ષ સુધીની છે એમ શ્રી વીરનંદી આચાર્યકૃત યત્યાચારમાં કહ્યું છે, શાસ્ત્રમાં આ વાત છે. જ્યારે શરીર કોઈ અસાધ્ય રોગથી, કોઈ અસાધ્ય રોગ આવી પડ્યો એને ખ્યાલ છે કે મરણ થવાનું છે, અસાધ્ય રોગથી અથવા વૃદ્ધાસ્થાથી અસમર્થ થઈ જાય, દેવ મનુષ્યાદિ કરત કોઈ દુર્નિવાર ઉપસર્ગ આવી પડે, કોઈ દેવનો ઉપસર્ગ આવે અને કોઈ મનુષ્યનો આવે ઉપસર્ગ. પહેલાના કાળમાં તો દેવના ઉપસર્ગો બહુ હતા, અત્યારે તો દેવના ઉપસર્ગો નથી, પણ મુનિરાજને દેવના ઉપસર્ગો પણ આવતા, પૂર્વનો કોઈ એનો વેરી હોય ને તો એ ટાણે એ વખતે થાય. જેમ કે પાર્શ્વનાથ ભગવાન ઉપર ઘણો ઉપસર્ગ આવ્યો હતો ને, એમ દેવ મનુષ્યાદિકૃત કોઈ દુર્નિવાર ઉપસર્ગ આવી પડે, કોઈ મહા દુષ્કાળથી ધાન્યાદિ ભોજ્ય પદાર્થો દુપ્રાપ્ત થઈ જાય, એવા દુકાળ પડે, એક વર્ષ બે વર્ષ દુકાળ પડવા મળે કે એમાં એને અન્નનો દાણો પણ ન મળે અને મરણનો ટાઈમ આવી જાય એમ પણ બને, અથવા ધર્મનો નાશ કરવા વાળા કોઈ વિશેષ કારણ આવી મળે, કોઈ ધર્મ ઉપર આફતો એ પ્રકારે આવી છે. ઘણી વખતે રાજ્યોની આફત આવે છે, બહુ રાજ્યોની આફત આવે, ટોડરમલજી સાહેબ ઉપર આફત આવી હતી ને એમાં આવે, ત્યારે પોતાના શરીરને પાકી ગયેલા પાન સમાન, જેમ પાન ખરી પડશે હમણાં એમ હવે આયુષ પૂરું થવાનું છે કહેલા સમાન, અથવા તેલ રહિત દીપક સમાન, જ્યાં દીવો બળતો હતો પણ તેલ પૂરું થઈ ગયું હમણાં બુજાઈ જશે એમ સમાન, આપોઆપ વિનાશ સન્મુખ જાણી સંન્યાસ ધારણ કરે, ત્યાગ કરે. એટલે કષાયનો ત્યાગ અને કષાયના નિમિત્તોનો પણ ત્યાગ, એને નિમિત્ત નિમિત્તે આખા સંબંધનો ત્યાગ થઈ જાય છે. જો મરણમાં કોઈ પ્રકારે સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરે, એને એમ થાય કે કદાચ હું આ સલેકના વ્રત ધારણ કરું છું પણ માનો કે છ મહિના બાર મહિના હજુ આયુષ હોય તો હું નહીં પાડી શકું, તો પછી ચાર દિનનું વ્રત ધારણ કરે, આઠ દિનનું કરે, વળી પછી એમ મુદત લંબાવતા જાય એમ મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરે કે જો આ ઉપસર્ગમાં મારું આયુ પૂર્ણ થઈ જશે તો મૃત્યુ થઈ જશે, તો મારે આહારાદીનો સર્વથા ત્યાગ છે એમ વિચાર કરે. પણ યોગાનો યોગ એ ઉપસર્ગ તરી પણ જાય તો એની મર્યાદા બાંધી છે એટલે પછી એનો દોષ લાગતો નથી, અને કદાચિત જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ, હમણાં આહારનો ત્યાગ કરું છું, આ ઉપસર્ગ મોટો આવ્યો છે પણ એ આહાર એ ઉપસર્ગ દૂર થઈ જશે તો ફરીથી હું આહાર પાણીનો ગ્રહણ કરી લઈશ એમ. આ સંન્યાસ ગ્રહણ કરવાનો ક્રમ છે, સંન્યાસ એટલે ત્યાગ, સમ્યક પ્રકારે ન્યાસ ત્યાગ. રોગાદિક થતા યથાશક્તિ ઔષધ કરે પણ જ્યારે અસાધ્ય રોગ થઈ જાય કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય, કેમ કે આ છે ને એ શ્રાવક માટે છે, મુનિઓ એ ઔષધનો ઉપયોગ કરતા નથી. મુનિઓને તાવ આવ્યો કે કોઈ ઉધરસ કે શરદી દેખીને શ્રાવકો ઘેરે જયારે આહાર લેવા પધારે છે મુનિરાજ, ત્યારે શ્રાવકોને ખબર પડી ગયું હોય તો એ આહારની અંદર જ એ ઔષધ ભેળવી દે, નિર્દોષ ઔષધો છે ને એ આહારમાં જ ભેળવી દે, અને તમે ગમે એવી કડવાળી પણ એમાં તમે આહારમાં આપી દો તો પણ એ મુનિરાજ આહાર લઈ ગયે, એના મોઢા ઉપર ક્યાંય સર ન પડે કે આવો કડવો ભાઈ આહાર મને ખવડાવે છે, એને બિલકુલ વિચાર ના આવે. સમજી ગયા? એ શ્રાવકો એવો પ્રયોગ કરે એને શરીર પ્રકૃતિ જોઈને, એમ કોઈ વખતે એમ ખબર પડી જાય કે આ એમને ઝાડા થઈ ગયા છે તો એ આહાર લેવા આવે ત્યારે એ પ્રકારે ઔષધ એને આપી દે નિર્દોષ. અને આ તો છે અત્યારે જે ચાલે છે એ શ્રાવકની મુખ્યતાથી વાત ચાલે. રોગાદિક થતા યથાશક્તિ ઔષધ કરે પણ જયારે અસાધ્ય રોગ થઈ જાય કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય ત્યારે આ શરીર દુષ્ટ સમાન સર્વથા ત્યાગ કરવા એવું કહ્યું છે, અને ઈચ્છક ઈચ્છિત ફળદાતા ધર્મ વિશેષતાથી પાલન કરવા યોગ્ય કહેલ છે. શરીર મરણ બાદ બીજું પણ મળે છે પરંતુ ધર્મ પાલન કરવાની યોગ્યતા પાળવી પામવી અતિશય દુર્લભ છે, ધર્મ મળવો બહુ દુર્લભ છે, આવા મનુષ્ય બહુ તો અનંતવાર મળ્યા. આથી વિધિપૂર્વક દેહના ત્યાગમાં દુઃખી ન થતા, જો શાંતિ એ રીતે દુઃખી ન થતા, ધર્મ કરે ને દુઃખી થાય ધર્મ જ નથી. ત્યાગમાં દુઃખી ન થતા સંયમપૂર્વક મન વચન કાયાનો ઉપયોગ આત્મામાં એકત્રિત કરવો જોઈએ, જો ઉપયોગને આત્મામાં એકત્રિત કરવો જોઈએ, અને જન્મ જરા તથા મૃત્યુ શરીર સંબંધી છે મને નથી, આ જન્મ જરા અને મૃત્યુ વૃદ્ધાવસ્થા કે મરણ એ તો શરીરને છે, આત્મા ક્યાં મરે છે મને નથી, એવું ચિંતન કરી નિર્મમત્વની થઈ નિર્મમત્વી થઈ વિધિપૂર્વક આહાર ઘટાડી પોતાના ત્રિકાળી અકસાય જ્ઞાતા માત્ર સ્વરૂપના લક્ષ્ય काया क्रस करवी जोईए अने शास्त्र अमृतना पान थी शास्त्रनो अध्ययन करीने पान करीने कषायोने पात्रा पाड़वा जोईए। पछी चार प्रकारना संघनी साक्षी वडे समाधि मरणमां सावधान उद्यमवंत थवुं। लो आटलो टाइम थी गयो।
માત્ર આજ અર્થાત બંધનો છેદ જ મોક્ષનું કારણ કેમ છે એમ પૂછવામાં આવતા હવે તેનો ઉત્તર કહે છે। બંધો રાગના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણી બંધો પ્રત્યે એટલે રાગાદી પ્રત્યે જે વિરક્ત થાય છે એટલે રાગની એકતા બુદ્ધિ તોડીને રાગનો મોટા થાય છે અથવા જે રાગ પ્રત્યે ઉદાસ થાય છે તે કર્મોથી મુકાય છે એટલે કે તે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મથી છૂટી જાય છે અને એનો મોક્ષ થાય છે। મોક્ષ અધિકાર ટીકા જે નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવને આત્માનો સ્વભાવ કેવો છે કે એક તો નિર્વિકાર છે આત્માના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો રાગાદી વિકાર ભાવ એમાં વસ્તુના સ્વભાવમાં નથી। નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર જેમાં માત્ર જ્ઞાન અને આનંદ ભરેલો છે એવો માત્ર આત્માનો જે સ્વભાવ આત્માના સ્વભાવને અને તેને અર્થાત આત્માને વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને કે જે દાખલા તરીકે રાગ થાય અને રાગમાં એકતા બુદ્ધિ થાય તો એને એકતા બુદ્ધિનો વિકાર ઉત્પન્ન થાય તો એવા બંધોના સ્વભાવને જાણીને બંધોથી જે વિરમે છે એટલે રાગ ઉપરનું લક્ષ છોડે છે રાગનો સ્વામી પણ છોડે છે કરતા પણ છોડે છે રાગનો રાગ કરતો નથી પણ રાગ બંધોથી વિરમે છે એટલે એનો દ્રષ્ટિમાં ત્યાગ કરે છે એની ઉદાસીન વૃત્તિ થાય છે એમાં કે રાગ મારો સ્વભાવ નથી મારો સ્વભાવ તો જ્ઞાન છે એ બંધોથી વિરમે છે તે જ સર્વકર્મોથી મુકાય છે તેવો આત્મા ભાવકર્મ દ્રવ્ય કર્મ અને લોકકર્મથી મુકાય છે એનો મોક્ષ થાય છે।
હવે આપણે રાગનો રાગ કહીએ અને જે આટલો
રાગ છે એ રાગનો રાગ જાય રાગ રહી જાય પણ રાગનો રાગ જાય એટલે શું કે આ રાગ છે તે મારો છે એમ માનવું તે રાગનો રાગ અને આ રાગ પારકો છે એમ માને તો રાગ રહીએ પણ રાગનો રાગ નહીં
રાગનો
રાગ દેહ હોય દેહ હોય પણ દેહ મારો છે એ રાગનો રાગ અને દેહ મારો નથી
એ રાગ
એ રાગ દેહ મારો નથી દેહ પારકી ચીજ છે એમ દયા દાન કરુણા કોમળતાના પરિણામ આવ્યા કુંદના પરિણામ આવ્યા કુંદના પરિણામને મારો માનવો એ રાગનો રાગ અને કુંદના પરિણામને કુંદના પરિણામ જાણીને એનો દ્રષ્ટિમાંથી ત્યાગ કરવો તો એ રાગના રાગનો અભાવ થયો રાગ રહી ગયો
રાગ રહી ગયો
કુંદના પરિણામ રહી ગયા કુંદના પરિણામ તો હોય કે પૂર્ણ પરમાત્મા ન થાય ત્યાં સુધી ગ્રસ્ત વિસ્તારમાં કુંજના પરિણામ આવે આ સાંભળવાનું પરિણામ એ કુંજનું પરિણામ છે પણ આ જે કુંજનું પરિણામ થયું એનાથી મને એ શુભભાવ આવ્યો એમાંથી લાભ થયો રાગનો રાગ
કરતા બની રાગનો
રાગ અને જ્ઞાતા થયો રાગને જાણે છે પણ રાગને પોતાનો માનવો રાગને પોતાનો માનવો તે રાગનો રાગ અને રાગને પરેવ જાણવો રાગ મારો સ્વભાવ નથી,
રાગ નો રાગ વધારે નુકસાન કરતા છે.
એ અનંત સંસાર નું કારણ, રાગ અલ્પ સંસાર નું કારણ, રાગ નો રાગ અનંત સંસાર નું કારણ. રાગ તે ચારિત્ર નો દોષ છે અને રાગ નો રાગ એ શ્રદ્ધા નો દોષ વિખ્યાત છે.
એટલે શ્રદ્ધા ઊંધી થઈ છે,
શ્રદ્ધા ઊંધી થઈ ગઈ. એટલે પેલા શ્રદ્ધા સમ્યક થાય છે, ચારિત્ર નો રાગ રહી જાય છે. સાધકને પણ પાંચમા વ્રતના પરિણામ હોય છે, મુનિરાજને પણ રાગ છે એને, પણ રાગ નો રાગ નથી. આ રાગ મારો છે એમ રાગ પ્રત્યે મમતા.
તમે ઘણી વખત રાગ નો રાગ કહો છો પણ આવી રીતે ચોખોટ નથી થઈ.
બરાબર,
વધારે કરાવવા માટે સારું કર્યું, મને જરા એમાં
આનંદ
આવે છે.
કે રાગ છે પણ રાગ પ્રત્યે મમતો ભાવ છૂટી ગયો, દેહ છે દેહ પ્રત્યે મમતો ભાવ છૂટી ગયો, કુટુંબ કબીલા રહી ગયા. એને કઈ પાંજરા પર મોકલે નહીં સમ્યક દર્શન થયા પછી, કે ભાઈ હવે મને સમ્યક દર્શન થઈ ગયા, આ મંજુલાબેન ને રજા આપી દો. એમ ન
હોય છે,
હોય તો ભલે હોય,
એના કારણે
મારા પણ મોં છૂટી ગયું,
મારા પણ છૂટ્યું. એમ મારાપણાનો ભાવ પેલો છૂટે છે, અસ્થિરતાનો રાગ હજી રહી જાય છે. દેહ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, પુત્ર પુત્રી પ્રત્યે રાગ રહી જાય. કેમ એ રાગ ક્યારે જાય? કે જયારે દીક્ષાંગીકાર કરે, ચારિત્ર પ્રગટ કરે અને જંગલમાં ચાલ્યા જાય ત્યારે એ કુટુંબ પ્રત્યેનો રાગ એ ક્યારે જાય, ત્યાં સુધી રાગ ન જાય. રાગ
બરાબર
તો કહે છે કે બંધોથી વિરમે છે, એટલે રાગ નો રાગ છૂટી જાય છે. એને બંધોથી વિરમો છે એમ કહ્યું. એકતા બુદ્ધિનો જે બંધ હતો ને એ બંધ છૂટી જાય છે, બંધોથી વિરમે છે. તે જ સર્વકર્મોથી મુકાય. આથી આ કથનથી આત્મા અને બંધનું, એટલે શુદ્ધ આત્મ તત્વ અને રાગનું વિધાકરણ, એટલે જુદા પાડવાનું કાર્ય, આત્મા શુદ્ધાત્મા અને રાગ બે જુદા તો છે પણ એને મારા માને છે. રાગાદીને પુણ્ય પાપના પરિણામને મારા પણ માનવું, એનું નામ એકતા બુદ્ધિ છે. હવે જે દ્રષ્ટિમાં શુદ્ધાત્મા હું અને પુણ્ય પાપ ભાવ મારા નહીં, એ વિભાવ ભાવ છે, મારો સ્વભાવ નથી, એમ જાણીને દ્રષ્ટિને દ્રવ્યો પર લાવીને અનુભવ કરવો, તો એ આત્માને બંધનો દ્વિધાકરણ, દ્વિધા એટલે જુદા પાડવાનું કાર્ય, એ જ્ઞાન જુદું પાડે છે. એ જ્ઞાન આત્માને અને રાગને જુદા પાડી દીધી, અને અજ્ઞાન હતું જ્યાં સુધી આત્મા અને રાગ એક લાગતા હતા. આત્મા અને રાગ એક લાગતા એ રાગનો રાગ હતો, આત્માને રાગ એક પણ ભાસવા રાગનો રાગ હતો, મિથ્યા હતો, અજ્ઞાન હતું. હવે આત્મા જ્ઞાનમય છે અને રાગાદી એ ઉદગમ ભાવ છે, વિભાવ ભાવ, મારો સ્વભાવ નથી. પછી ભલે ગમે તેવો ભક્તિનો રાગ આવે પણ રાગ મારો રૂપ, મારું સ્વરૂપ રાગ નથી. રાગને જાણનારું જ્ઞાન કે જે જ્ઞાન આત્માને જાણીને રાગને જુદો પાડે, કરીને શું કહ્યું?
આત્માને
જાણીને રાગ ને જુદો ક્યારે ભાસે? કે રાગનું જે જ્ઞાન થાય કે આ રાગ છે, પણ એ જ્ઞાન જો આત્માને જાણે તો આત્માને જાણીને આ આત્મા તે હું ને રાગ તે હું નહીં, એવું એક જ્ઞાન પ્રગટ થાય, એને સમ્ય જ્ઞાન કહેવાય, એને આત્મજ્ઞાન કહેવાય. એથી માત્ર વાતો કરે કે આ રાગ ભિન્ન છે ને આત્મા ભિન્ન છે,
એ તો લુખી વાત,
એ ભલે પેલા આવે ખરું અભ્યાસમાં, પેલા તો એમ જ આવે સર્વિકલ ભેદના, પણ એ ખરેખર નથી, એ જેટલું
સમય દર્શન નથી, સમય દર્શન
નથી, દર્શન નથી, સમજી ગયા? સાચું દર્શન નથી, એ તો આ રાગ મારો સ્વભાવ નથી ને મારો સ્વભાવ તો જ્ઞાન છે. તો રાગનો લક્ષ છોડીને આમ જ્ઞાન તરફ, નાયક તરફ, આત્મા ઉપર ઢળી જાય જ્ઞાન, અને એ રાગને જાણવાનું જે જ્ઞાન થયું પછી તો એ રાગને જાણવાનું જ્ઞાન બંધ થયું અને આત્માને જાણવાનું જ્ઞાન નવું પ્રગટ થયું, ત્યારે આત્માનો અનુભવ થતા એ જ્ઞાન રાગથી ફેન છે એવું ભાન થઈ ગયું. પછી સવિકલ્પ દશા આવી, રાગ જણાય છે, પણ રાગ જણાય છે જે જ્ઞાનમાં, એ જ્ઞાનમાં આત્મા જણાય છે. એટલે આત્મા તે હું ને રાગ તે હું, એમ આત્માને જાણતું જ્ઞાન રાગથી જુદું પડે. આત્મા જે જ્ઞાન આત્માને જાણે એવા જ્ઞાનમાં રાગ જુદો પાસે, જે જ્ઞાન આત્માને ન જાણે જ્ઞાન કોના આધારે રાગ ને જાણવો પડે.
એટલે ખરું જ્ઞાન ત્યારે જ થયું ને, હા એક એક પોઈન્ટની વાત આમ જીવનમાં ઉપયોગી થઈ જાય. આવા ખુલાસા ક્યાંથી મળી ક્યાંથી શકે, ભલે ચોપડી વાંચી
આવું વાંચે તો પેલા આપણે વ્યવહારમાં થયો, પણ આ તો નિશ્ચયપૂર્વક નો જ વ્યવહાર હોય,
નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય. એટલે તમે જો નિશ્ચયનું જોર આપશો ને તો વ્યવહારનો નિષેધ થશે. જો નિશ્ચય હાથમાં નહીં આવે તો વ્યવહારનો નિષેધ નહીં કરી શકો. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે નિશ્ચયને લક્ષ્યમાં રાખી અને વ્યવહારનો નિષેધ કરતો જ બે ધડક કરજે, જરાય જ કઈ
એમાંથી કઈ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાનું હોય, નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનું હોય. હવે માં મૂકી દીધો, હવે મારે કઈ જરૂર નથી, હું શું છું એમ નહીં જાણે.
માટે અહીંયા કહે છે આ બેને જુદા પાડવું એ જ ખરેખર કાર્ય છે. જ્ઞાન દ્વારા ભગવાન આત્માને અને રાગને, આત્માને અને આશ્રમને જુદા પાડવા એ જ જ્ઞાનનું કાર્ય છે. અને જે જ્ઞાન આત્માને રાગને જુદા પાડે તેનું નામ જ્ઞાન છે, અને જે જ્ઞાન આત્માને રાગને એક જાણે તે અજ્ઞાન છે. તે જ્ઞાન ન કરે તો એક માને છે, એમ દેહ અને આત્મા એક માને તો એ જ્ઞાન ક્યાં છે? એ તો જુદા પાડતો નથી, તો એક કરે છે.
તો જુદા પાડવાનો એને પ્રશ્ન નહીં ઉઠે,
ક્યાં પ્રશ્ન ક્યાં જ ઉઠે,
કારણ કે એને બીમારીની ખબર નથી.
એટલે એ દોષ મોટો છે, જે ભિન્ન તત્વ અને માને છે એક. હવે એ એક માન્યતા હતી અનાદિકાળની, એમાં કોઈ એનો કાળ પાકી ગયો, એમાં જ્ઞાની નિયોગ છે. આ કે જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન છે, રાગ તારું સ્વરૂપ નથી. માટે તો જ્ઞાન વડે, એટલે આત્માના જ્ઞાન વડે રાગને જુદો કરી દે. આ હું આ હું નહીં, જ્ઞાનમાં એવું ને કે આ જ્ઞાયક ભાવ તે મારો હું અને રાગ તે મારું સ્વરૂપ નથી. એમ આત્માના જ્ઞાન વડે અનુભવપૂર્વક રાગ જુદો કરી શકે છે. પેલા અનુમાન દ્વારા જુદો પાડો એને નિશ્ચયનો પક્ષ કહેવાય.
અનુમાન કરવું
નિશ્ચયનો પક્ષ, અનુમાન દ્વારા કે ખરેખર તો હું તો જ્ઞાનમય છું પણ રાગમય નથી. કેમ કે રાગમય હું હોઉં તો સિદ્ધ ભગવાનને પણ રાગ હોવો જોઈએ, તો સિદ્ધ ભગવાનને રાગનો નીકળી ગયો છે. માટે હું રાગમય નથી, રાગનો માત્ર સંયોગ છે. રાગની સાથે મારું તાદાત્મ્ય પણ નથી, તદ્રુપતા નથી. જેમ જ્ઞાનની સાથે આત્માને તદ્રુપતા છે, એ ટાઈડો ટળે નહીં. જ્ઞાન જ્ઞાન કાઢી નાખો આત્મામાંથી નીકળશે નહીં નીકળે, રાગ કાઢી નાખો નીકળી જતી જશે. એમ ખાંડમાંથી મીઠાશ નહીં નીકળે, ખાંડમાંથી મેલ નીકળી જશે. કેમ કે મેલનો સંયોગ સંબંધ છે અને મીઠાશનો ખાંડની સાથે તાદાત્મ્ય સંબંધ છે. એમ પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ છે. ટાયલો ટળે નહીં, ટાયલો ટળે નહીં. અને રાગનો સંયોગ સંબંધ છે, દેહનો સંયોગ સંબંધ છે, નીકળી જાય છે. અને દેહનો અભાવ થાય છતાં આત્મા રહી જાય છે, રાગનો અભાવ થાય તો પણ આત્મા તો રહીએ છે, આત્મા મળતો નથી. એમ બંધોથી વિરમે છે તે ખરેખર મુકાય છે. આથી આ કથનથી આત્માને બંધનું એટલે શુદ્ધ આત્મ તત્વો અને અશુદ્ધ એવો રાગ એનું દ્વિધાકરણ જુદા પાડવાનું કાર્ય જો મોક્ષનું કારણ છે. જુદા પાડવાનું જે કાર્ય પ્રગટ થાય તે જ મોક્ષનું કારણ છે, મોક્ષનો માર્ગ તે મોક્ષનું કારણ છે. શુદ્ધાત્માનો અનુભવ એ મોક્ષનું કારણ છે. શુદ્ધાત્માનો અનુભવ થયો તો હું તો જ્ઞાનમય આત્મા છું, રાગ મારું સ્વરૂપ છે, રાગથી વિરામ પામી ગયો. વેદનાની કથા આવે છે કે 293માં વેદનાની કથા લેવા માટે 293 રૂપિયા લીધી ભૂમિકા, પછી ખરી તો 294માં આવશે. એવો નિયમ કરવામાં આવે છે, આ જ મોક્ષનું કારણ છે એમ નિયમ કરવામાં આવે. અર્થાત આત્માને ને બંધને જુદા જુદા કરવા, કપડામાંથી મેલ કાઢી નાખવો, પણ મેલ શેના વડે નીકળે કે પાણી વાળા, એ મેલનું પાણી કે નિર્મળ, નિર્મળ પાણી દ્વારા મેલ અને કપડું એ જુદું પડી શકે છે, પણ મલિન પાણી દ્વારા ધોવો તો ઊંટું મેલ વધે પણ મેલ નીકળે
નહીં.
એ
સમજાવો સિદ્ધાંત,
એમ આ રાગાદી ભાવ ને ભગવાન આત્મા એને બેને વિકલ્પ દ્વારા જુદો પાડો, એ મેલા પાણી દ્વારા જુદો પાડવાની ક્રિયા છે, જુદો નહીં પડે. વિકલ્પ પોતે મેલરૂપ છે. ઇન્દ્રિય જ્ઞાન જે વિકલ્પ વાળું રાગ મિશ્રિત જ્ઞાન ઉપયોગ, એના દ્વારા એ રાગ જુદો નહીં પડે, પણ એ વિકલ્પને છોડીને ઇન્દ્રિય જ્ઞાનને પણ રૂચિ છોડીને ગતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય અંદરમાં, એવા નિર્મળ જ્ઞાન જળ દ્વારા મેલ જુદો પડી જાય છે અને પવિત્ર પરમાત્મા દૃષ્ટિમાં અનુભવમાં આવે છે.
એટલી અદભુત વાત,
બહુ સરસ,
બહુ સુંદર વાત આવી.